એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર કરવાના છીએ જે એમ કહી શકાય કે સાહિત્યના ઊંડા પાણીમાં ડૂબકી મારવા જેવી છે.
હા, બિલકુલ.
વાત કરીશું વિલિયમ ફોકલરની ખૂબ જ જાણીતી પણ એટલી જ અટપટી નવલકથા એબ્સોલમ એબ્સોલમ વિશે.
ખરેખર આ નામ સાંભળીને જ ઘણા વાચકો થોડા ખચકાય છે. ફોકનર, નોબેલ પારિતોષિક વિજેતા, એમનો એક કાલ્પનિક પ્રદેશ યોકનાપટો ફકાઉન્ટી,
હા, જ્યાં એમની ઘણી વાર્તાઓ આકાર લે છે.
બરાબર. અને એમની એક ખાસ વાત છે ને કે ભૂતકાળ ક્યારે મળતો નથી, એ તો જીવતો જ રહે છે વર્તમાનમાં પણ.
એમની શૈલી પણ
હા
કંઈક અલગ જ છે નહીં, પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ.
હા, ચેતના પ્રવાહ, વિચારો, યાદો, ભૂતકાળ, વર્તમાન બધું એક સાથે વહેતું હોય. અને ભાષા જાણે બાઇબલમાંથી ઉતરી આવી હોય એવી ગરિમાવાળી.
અને પેલું સદન ગોથિક વાતાવરણ.
એ તો ખરું જ, સુંદરતા અને સડો, ભવ્યતા અને ભય, બધું ભેળસેળ. એટલે જ કદાચ 1936માં આ પુસ્તક આવ્યું ત્યારે લોકો થોડા મૂંઝાયા હતા.
સમજાય એવું છે. જટિલ રચના, પાત્રોના મનમાં ચાલતું ઘમસાણ, પણ આજે તો અમેરિકન સાહિત્યની એક મહાન કૃતિ ગણાય છે.
ચોક્કસ. તો ચાલો આપણે પણ કોશિશ કરીએ આ ગૂંચ ઉકેલવાની.
શરૂઆત ક્યાંથી થાય છે? વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
શરૂઆત થાય છે 1909માં. મિસિસિપીનું જેફરસન શહેર. એક વૃદ્ધ સ્ત્રી છે, રોઝા કોલ્ડફિલ્ડ. એણે ક્યારે લગ્ન નથી કર્યા. એક ક્વિન્ટન કોમ્સન નામના એક યુવાનને બોલાવે છે. ક્વિન્ટન હાર્વર્ડમાં ભણે છે.
અને એ ઘર કેવું છે? આપે કહ્યું એમ વાતાવરણ બહુ મહત્વનું છે ફોકનરમાં.
ઘર જાણે સમય ત્યાં થીજી ગયો હોય એવું. બંધિયાર, અંધારું, હવામાં એક કોફિન જેવી ગંધ આવતી હોય.
બાપરે.
અને બાર બારી પાસે વિસ્ટેરિયાના ફૂલ ખીલ્યા છે, એની સુગંધ આવે, પણ કેવી, એકદમ તીવ્ર, ગળચટ્ટી, ઘૂંઘરાવનારી મીઠાશ. આ જ છે સદન ગોથિક.
બરાબર. તો આ રોઝા શું કહેવા માંગે છે ક્વિન્ટિનને?
એ એક વાર્તા કહેવા માંગે છે, એક રાક્ષસની વાર્તા, એવું એ કહે છે.
રાક્ષસ? કોણ છે આ રાક્ષસ?
એ છે થોમસ સટપિન, એક માણસ જે ઘણા દાયકાઓ પહેલા ખબર નહીં ક્યાંથી જેફરસનમાં આવ્યો હતો, એકલો, રહસ્યમય.
પણ એના મનમાં કંઈક મોટું હતું.
હા, એક મહાન યોજના, એનો એક ગ્રેન્ડ ડિઝાઇન હતો, અહીં આ નવી જમીન પર પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું, એક મોટો કુલીન વંશ સ્થાપવો.
અમેરિકન ડ્રીમ જેવું કંઈક.
હા, પણ એનું એક કહી શકાય કે વિકૃત સ્વરૂપ, કારણ કે રોઝા એને રાક્ષસ કહે છે.
એટલે એની પાછળ કંઈક કાળું હતું.
બિલકુલ. સટપેનની આ જે યોજના હતી ને, એ જ એના અને એના આખા પરિવારના વિનાશનું કારણ બને છે. એની મહત્વાકાંક્ષા એટલી આંધળી હતી કે એણે નૈતિકતા, માનવતા બધું નેવે મૂકી દીધું.
અને સૌથી મોટો નિર્ણય કયો જેણે બધું બગાડ્યું?
એનો સૌથી ઘાતક નિર્ણય જ્યારે એને ખબર પડે છે કે હૈતીમાં જેની સાથે પહેલા લગ્ન કરેલા એ પત્ની અને એમનો દીકરો ચાર્લ્સ બોન,
હા,
એમના વંશમાં અશ્વેત લોહી છે. બસ, પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને વંશની કહેવાતી શુદ્ધતા માટે એ બંનેને ત્યાજી દે છે.
ઓહ, આ એક ત્યાગ.
આગળ જઈને કેટલી મોટી કરુણાંતિકા સર્જે છે એની તો વાત જ શું કરવી. આ એક નિર્ણય આખી વાર્તાનું કેન્દ્ર બની જાય છે.
આની અસર તો પછી સટપેનના બીજા બાળકો પર પણ પડી હશે, હેનરી, જુડેથ અને પેલો ચાર્લ્સ બોન પોતે. ચાલો એમના વિશે થોડું સમજીએ. પહેલા તો સટપેન પોતે એ ખરેખર કેવો માણસ હતો?
સટપેન એમ જોવા જઈએ તો સાવ સીધો ખલનાયક નથી. એ ગરીબીમાંથી આવ્યો હતો. યુવાનીમાં એકવાર એને એક મોટા વાવેતર માલિકના ઘરના મુખ્ય દરવાજેથી કાઢી મૂકવામાં આવ્યો હતો, અપમાન કરીને. બસ, એ અપમાન એના મનમાં ઘર કરી ગયું. એણે નક્કી કર્યું કે હું એટલો શક્તિશાળી બનીશ, એટલી જમીન જાયદાદ બનાવીશ કે કોઈ મારું અપમાન ન કરી શકે. આ હતી એની યોજના પાછળની આગ.
પણ એ જ પ્રક્રિયામાં એ પોતે એટલો જ ક્રૂર બની ગયો જેણે એનો અપમાન કર્યો હતો.
બરાબર. અમેરિકન સ્વપ્નનો આ કયો, આમ કહીએ તો ભ્રષ્ટ પડછાયો. એણે ગુલામો સાથે લડાઈઓ કરી, પત્ની એલેનના પરિવારને લગભગ ખરીદી લીધો, પોતાના પહેલા દીકરાને નકારી કાઢ્યો, બધું જ કર્યું સટપેન 100 બનાવવા માટે.
શક્તિશાળી પણ નૈતિક રીતે ખોખલો.
એકદમ. હવે વાત કરીએ રોઝા કોલ્ડફિલ્ડની,
જે આખી વાર્તા કહે છે.
એ સટપેનની સાડી થાય અને થોડો સમય મંગેતર પણ રહી હતી.
તો એની વાત કેટલી સાચી માનવી? એનો પોતાનો ગુસ્સો પણ હશે ને?
ચોક્કસ. એનો અવાજ બહુ મહત્વનો છે, પણ એ નિષ્પક્ષ નથી. એણે સટપેન દ્વારા થયેલું અપમાન જોયું છે, પોતાના પરિવારનો વિનાશ જોયો છે. વર્ષોથી એણે ગુસ્સો અને દુઃખ સાચવી રાખ્યા છે. એની વાર્તા એના પોતાના અનુભવથી રંગાયેલી છે.
એટલે ઇતિહાસ હંમેશા વ્યક્તિલક્ષી હોય છે એ વાત અહીં દેખાય છે.
બરાબર. એનું બોલવું એ પોતે જ સટપેન જેવા પુરુષો સામેનો એક વિરોધ છે.
અને પેલો યુવાન ક્વિન્ટન જે આ બધું સાંભળે છે, એનું શું?
ક્વિન્ટન એ ખાલી સાંભળતો નથી, એ ધીમે ધીમે આ વાર્તાનો ભાગ બની જાય છે. એ પોતે દક્ષિણનો છે. એના મનમાં પોતાના વતનનું ગૌરવ અને એના કાળા ઇતિહાસ, ખાસ કરીને ગુલામી અને જાતિવાદનો બોજ છે.
એટલે સટપેનની વાર્તા એના માટે ખાલી વાર્તા નથી.
ના, એના પોતાના અસ્તિત્વનો સવાલ છે. એ અને એનો હાર્વર્ડનો રૂમમેટ શ્રેવ, જે કેનેડાનો છે, એ બંને ભેગા મળીને વાર્તાના ટુકડા જોડે છે. કલ્પના કરે છે કે શું થયું હશે, પાત્રોએ શું વિચાર્યું હશે.
જાણે ઇતિહાસ સાથે જીવન સંવાદ કરતા હોય.
હા, એવું જ કંઈક.
અને આ સંવાદમાં મને લાગે છે ચાર્લ્સ બોનનું પાત્ર બહુ કેન્દ્રમાં છે, સટપેનનો ત્યજાયેલો દીકરો.
ચાર્લ્સ બોન એ આખી નવલકથાનું દુખતું હૃદય છે. એ ભૂતકાળ છે જેને સટપેન ભૂંસી નાખવા માંગતો હતો, પણ એ ભૂંસાયો નહીં. એ દેખાવડો છે, શિક્ષિત છે, આકર્ષક છે,
પણ એના પર પેલો વંશનો ડાઘ છે.
બરાબર. અને એની સૌથી મોટી ઈચ્છા શું? પિતા એને સ્વીકારે, બસ આટલું જ. શું એક પિતા પોતાના દીકરાને ખાલી એની ચામડીના રંગના લીધે કે એના વંશના લીધે નકારી શકે? આ સવાલ બહુ મોટો છે.
અને એનો સાવકો ભાઈ હેનરી સટપેન, જે પાછો એનો મિત્ર પણ બને છે.
હેનરી, એનું પાત્ર તો બહુ જ કરુણ અને જટિલ છે. શરૂઆતમાં એકદમ આદર્શવાદી યુવાન છે, ચાર્લ્સ બોનથી ખૂબ પ્રભાવિત. બંને વચ્ચે ગાઢ દોસ્તી થાય છે.
પોતાની બહેન જુડિથ અને બોનના પ્રેમને પણ ટેકો આપે છે, ખરું ને?
હા, પણ જ્યારે એને બોનના વંશનું રહસ્ય ખબર પડે છે ત્યારે એના આદર્શો અને સમાજના કડક નિયમો વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ઊભો થાય છે.
પ્રેમ અને દોસ્તી એક તરફ અને સમાજની પેલી શુદ્ધતાની માન્યતા બીજી તરફ.
બસ એ જ, એ શું પસંદ કરશે?
અને આ બધા પુરુષોના સંઘર્ષો વચ્ચે જુડિથ ક્યાં છે? સટપેનની દીકરી, હેનરીની બહેન, બોનની પ્રેમિકા.
જુડિથ એ જાણે બધું મૂંગા મોઢે સહન કરનારી શક્તિ છે. કેટલું બધું ગુમાવે છે. મંગેતર ભાઈના હાથે મરાય છે, ભાઈ ભાગી જાય છે, પિતાનું પતન થાય છે.
પણ એ ભાંગી નથી પડતી.
ના, ઉલટાનું એ ચાર્લ્સ બોનના દીકરાને, જેની મા પણ અશ્વેત હતી, ઉછેરે છે, બોનના પત્રો સાચવી રાખે છે. એનું મૌન, એની સહનશીલતા, એ પણ એક પ્રકારનો પ્રતિકાર છે.
તો આ બધા પાત્રોની જિંદગી એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? વાર્તા આગળ કઈ રીતે વધે છે? આપે કહ્યું એમ ફોકનર સીધા રસ્તે નથી ચાલતા.
જરાય નહીં, એમની રીત જ અલગ છે. કથા આમ ગોળ ગોળ ફરે છે, સમય આગળ પાછળ જાય છે, આપણને માહિતી ટુકડાઓમાં મળે,
જુદા જુદા લોકો પાસેથી.
હા, રોઝા કહે, પછી ક્વિન્ટિનના પિતા કંઈક ઉમેરે, પછી ક્વિન્ટિન અને શ્રેવ પોતે અનુમાન લગાવે. જાણે આપણે કોઈ પુરાણી જગ્યાએ ખોદકામ કરતા હોઈએ અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું જાય.
તો મુખ્ય બનાવો કયા કયા છે? સટપેનનું સામ્રાજ્ય કેવી રીતે બન્યું?
1833માં સટપેન જેફરસન આવે છે, સાથે કોણ? થોડા જંગલી જેવા દેખાતા ગુલામો અને એક ફ્રેન્ચ આર્કિટેક્ટ. એ 100 ચોરસ માઇલ જમીન મેળવે છે.
100 ચોરસ માઇલ?
હા, અને પેલો ભવ્ય મહેલ બનાવે છે, સટપેન્સ 100. પછી એલેન કોલ્ડફિલ્ડ સાથે લગ્ન કરે છે, હેનરી અને જુડિથનો જન્મ થાય છે. દેખીતી રીતે તો સફળતા જ સફળતા.
પણ એની પાછળ પેલી હૈતીની વાત છુપાયેલી છે.
બરાબર.
અને ગુલામો સાથેની ક્રૂરતા પણ.
અને પછી આવે છે ચાર્લ્સ બોન. હા, વર્ષો પછી યુનિવર્સિટીમાં હેનરીનો મિત્ર બનીને એ સટપેન પરિવારમાં ભળે છે. જુડિથ સાથે એની સગાઈ થાય છે, હેનરી સાથે એની દોસ્તી ગાઢ બને છે.
પણ સટપેન આ સગાઈનો વિરોધ કરે છે.
હા,
કેમ?
એ ચોખ્ખું નથી કહેતો, પણ ઇશારો કરે છે કે બોન યોગ્ય નથી. આનાથી હેનરી ગુસ્સે થઈ જાય છે, પિતા સાથે સંબંધ તોડી નાખે છે. પછી અમેરિકન ગૃહયુદ્ધ શરૂ થાય છે અને હેનરી બોન સાથે લડવા જતો રહે છે.
યુદ્ધ દરમિયાન શું થાય છે? શું ક્યારે હેનરીને સત્ય ખબર પડે છે?
હા, 4 વર્ષ એ બંને સાથે રહે છે. ધીમે ધીમે હેનરીને ખબર પડે છે. પહેલું સત્ય, ચાર્લ્સ બોન એનો સાવકો ભાઈ છે, સટપેનનો પહેલો દીકરો.
આ જાણીને કદાચ હેનરી સ્વીકારી પણ લેત.
કદાચ, પણ પછી બીજું, એનાથી પણ વધારે ભયાનક સત્ય સામે આવે છે.
અને એ સત્ય
એ છે કે ચાર્લ્સ બોન્ડની માં અશ્વેત હતી, અને એ સમયના દક્ષિણના નિયમ મુજબ જો તમારામાં એક ટીપું પણ અશ્વેત લોહી હોય તો તમે અશ્વેત ગણાવ. વન ડ્રોપ રૂલ.
એટલે બોન્ડ કાયદાની નજરે અશ્વેત હતો.
હા, અને તેથી એ જુડિત સાથે લગ્ન ન કરી શકે, સટપેનના શુદ્ધ વંશનો વારસદાર ન બની શકે.
ઓ, આ જાણ્યા પછી હેનરી શું કરે છે? આ જ ક્લાઇમેક્સ હોવો જોઈએ.
આ જ પરાકાષ્ઠા છે. યુદ્ધ પૂરું થાય છે, બોન જુડિત સાથે લગ્ન કરવા સટપેન્સ 100 આવે છે. હેનરી એને દરવાજા પર જ રોકે છે.
એમની વચ્ચે શું વાત થાય છે?
ફોકનર આપણને એ સંવાદ નથી આપતા, પણ પરિણામ હેનરી પોતાના જ મિત્ર, પોતાના જ ભાઈ ચાર્લ્સ બોનને ગોળી મારી દે છે.
હે ભગવાન!
તેણે પ્રેમ, દોસ્તી, ભાઈચારા બધા પર પીલી વંશીય શુદ્ધતા અને કુટુંબની આબરૂના ખોખલા ખ્યાલને પસંદ કર્યો. આ જાતિવાદની કેવી ભયાનક અસર છે એ ફોકનર બતાવે છે.
હચમચાવી નાખે એવું છે. આ હત્યા પછી શું થાય છે? સટપેનનું શું?
સટપેન યુદ્ધમાંથી પાછો આવે છે, પણ બધું બરબાદ થઈ ગયું છે. પત્ની મરી ગઈ છે, દીકરો હત્યારો બનીને ભાગી ગયો, સામ્રાજ્ય ખંડેર છે.
એ ફરી પ્રયત્ન કરે છે વંશ ચાલુ રાખવાનો?
હા, એકદમ હતાશ થઈને એ રોઝા કોલ્ડફિલ્ડને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પણ એવી શરત સાથે કે જો દીકરો જન્મશે તો જ લગ્ન રહેશે. કેટલું અપમાનજનક!
રોઝા ના પાડી દે છે, ખરું ને?
હા, પછી એ વોશ જોન્સ નામના એક ગણીબ સફેદ માણસની પૌત્રી સાથે સંબંધ રાખે છે, પણ જ્યારે દીકરી જન્મે છે ત્યારે એનું પણ અપમાન કરે છે.
અને પછી
પેલો વોશ જોન્સ ગુસ્સે થઈ જાય છે. એ પોતે જ સટપેનને મારી નાખે છે. જેણે આટલું મોટું સામ્રાજ્ય બનાવવાની કોશિશ કરી એનો અંત સાવ આમ આવે છે.
અને પેલો ભૂતકાળ, એ હજી ક્યાંક જીવે છે?
ચોક્કસ. વાર્તાના અંતમાં ક્વેન્ટિન અને રોઝા રાતના સમયે સટપેન્સ 100ના ખંડેરમાં જાય છે.
ત્યાં કોણ મળે છે?
વૃદ્ધ હેનરી સટપેન. આટલા વર્ષો પછી એ પાછો આવ્યો છે, પોતાના પાપની જગ્યાએ, પોતાના બાળપણના ઘરમાં, મરવા માટે.
એટલે ભૂતકાળ ખરેખર ક્યારે મળતો નથી?
બિલકુલ નહીં. ઇટ્સ નોટ ઇવન પાસ્ટ.
આ બધાની ક્વિન્ટિન પર શું અસર થાય છે? એ હાર્વર્ડ પાછો જાય છે, પણ શું એ મુક્ત થઈ શકે છે આ બધાથી?
ના. નવલકથાનો અંત બહુ જ પીડાદાયક છે. એનો રૂમમેટ શ્રેવ એને પૂછે છે કે તું દક્ષિણથી આટલી નફરત કેમ કરે છે?
ત્યારે ક્વિન્ટિન શું કહે છે?
એ ચીસો પાડીને કહે છે, હું દક્ષિણથી નફરત નથી કરતો, હું નથી કરતો, હું નથી કરતો. એની આ બૂમ બતાવે છે કે એ પોતાના વતનના પ્રેમ અને એના ભયાનક ઇતિહાસ વચ્ચે કેવો પીસાય છે. આ બોજ એને છોડશે નહીં.
કથા જેટલી જટિલ છે, શૈલી પણ એટલી જ. આપણે ચેતના પ્રવાહ અને જુદા જુદા કથાકારોની વાત કરી, આનાથી વાચક પર શું અસર થાય?
ફોકનર આપણને સીધું નથી કહેતા, પણ એ અનુભવ કરાવે છે. ક્વેન્ટિનના મનમાં જે ચાલી રહ્યું છે, ભૂતકાળને વર્તમાનનું મિશ્રણ, એ આપણને પણ લાગે. સમય જાણે સ્થિર નથી, આમ વહે છે, પાછો ફરે છે, યાદોમાં ડૂબે છે.
અને જુદા જુદા કથાકારો,
હા, એ આપણને યાદ કરાવે છે કે સત્ય કોઈ એક જણ પાસે નથી હોતું. દરેકનો પોતાનો દૃષ્ટિકોણ, પોતાનો પૂર્વગ્રહ હોય છે. આપણે ફક્ત ટુકડા જોડીને એક ચિત્ર બનાવવાની કોશિશ કરી શકીએ. સંપૂર્ણ સત્ય એ કદાચ ક્યારેય ન મળે.
અને પેલી બાઇબલ જેવી ગંભીર ભાષા,
હા,
અને પ્રતીકો જેમ કે પેલું સટપેન્સ 100.
ભાષા પોતે જ જાણે એક પાત્ર છે. લાંબા ગૂંચળાવાળા વાક્યો, ભારે શબ્દો, બાઇબલના સંદર્ભો, આ બધું કથાને એક મહાકાવ્ય જેવી ગરિમા આપે છે. સટપેન્સ 100 તો સટપેનની આખી યોજનાનું પ્રતીક છે. એનું બનવું, એની દેખીતી ભવ્યતા અને છેલ્લે એનો સડો અને નાશ, એ બધું સટપેનના ઉદય અને પતન જેવું જ છે.
તો આટલી જટિલતામાંથી ફોકનર કયા મુખ્ય વિચારો આપણી સામે મૂકવા માંગે છે? મને લાગે છે કે પેલો વંશ અને જાતિનો ભેદભાવ એ તો મુખ્ય છે જ.
ચોક્કસપણે. સૌથી મોટો અને હચમચાવી નાખતો સંદેશ એ જ છે કે જાતિ જેવી એક સામાજિક માન્યતા જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, એ કેવી રીતે પ્રેમ, કુટુંબ, ભાઈચારો બધું જ તબાહ કરી શકે છે. ચાર્લ્સ બોનની ટ્રેજેડી એનું સૌથી મોટું ઉદાહરણ છે.
અને બીજો મુદ્દો કે ભૂતકાળ પીછો નથી છોડતો.
હા, ધ પાસ્ટ ઇઝ નેવર ડેડ, ઇટ્સ નોટ ઇવન પાસ્ટ. સટપેનના કર્મોની અસર પેઢીઓ સુધી ચાલે છે. ગુલામી, હિંસા, અન્યાય એ બધું વારસામાં ઉતરતું આવે છે. જાણે પાત્રો એક એવી જાળમાં ફસાયેલા છે જે એમના પૂર્વજોએ બનાવી હતી.
ફોકનર દક્ષિણની જે રોમેન્ટિક છબી હતી એને પણ તોડી નાખે છે.
હા, એ બતાવે છે કે પેલી ભવ્યતા અને કુલીનતાના દેખાડા પાછળ કેટલી ક્રૂરતા, શોષણ અને નૈતિક પતન છુપાયેલું હતું. સાઉસપેનની યોજના એ દક્ષિણના સમાજના પાયામાં રહેલી હિંસા અને દંભનું જ સ્વરૂપ છે.
આ બધું જાણ્યા પછી, વાંચ્યા પછી મન પર એક ભારેપણું આવી જાય એવું લાગે છે.
હા, એવું જ છે. આ કોઈ હળવી વાંચવાની કૃતિ નથી. એ આપણને ઇતિહાસના બોજ અને માણસની ક્રૂરતા વિશે વિચારવા મજબૂર કરે છે. સૌથી વધુ દુઃખ એ વાતનું થાય કે સામાજિક નિયમો અને પૂર્વગ્રહો કેવી રીતે માણસના સારામાં સારા સંબંધોને પણ બગાડી શકે છે. હેંગ્રી અને બોનની મિત્રતાનો જે અંત આવે છે એ ભૂલાય એવો નથી.
અને કોઈ સરળ જવાબ નથી મળતા. પાત્રો સારા પણ છે અને ખરાબ પણ.
બરાબર. પીડિત પણ છે અને ગુનેગાર પણ, નાયક પણ અને ખલનાયક પણ. એ આપણને પોતાના ઇતિહાસ સાથે, પોતાના વારસા સાથેના સંબંધ વિશે વિચારતા કરી મૂકે છે.
ક્વેન્ટિન જે સંઘર્ષ અનુભવે છે એ કદાચ ક્યાંક આપણા બધાના મનમાં પણ ચાલતો હોય.
સાચી વાત. ભૂતકાળના અન્યાયનો બોજ આપણે કેવી રીતે ઉઠાવીએ? શું એને સ્વીકારીને આગળ વધી શકીએ કે પછી એના ભાર નીચે દબાઈ જઈએ? ફોકનર અમેરિકાના મૂળ પાપ, ગુલામી અને જાતિવાદની વાત કરે છે જેની અસર આજે પણ છે. સટપેન પરિવારનો નાશ જાણે આખા સમાજની આત્મઘાતી વૃત્તિનું પ્રતીક છે.
અને છેલ્લે એ સત્ય શું છે અને આપણે વાર્તા કેવી રીતે કહીએ છીએ એના પર પણ પ્રશ્ન ઊભા કરે છે.
બિલકુલ. શું આપણે ક્યારે પૂરેપૂરું સત્ય જાણી શકીએ કે પછી હંમેશા ટુકડાઓ જ મળશે?
આ કથા ખરેખર એ બતાવે છે કે ઇતિહાસના પડછાયા વર્તમાન પર કેવી રીતે પથરાયેલા રહે છે અને એ બોજ સાથે જીવવું કેટલું જટિલ છતાં કદાચ જરૂરી છે.
અને માણસની ઓળખ અને સ્વીકૃતિ માટેની જે ઝંખના છે અને એના રસ્તામાં સમાજ અને ઇતિહાસ જે અવરોધો ઊભા કરે છે એની પીડા, એ આજે પણ એટલી જ વાસ્તવિક લાગે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.